मंगलाचरण। नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयिर्याणम नमो उवज्जायाणम नमो लोये सर्वसाहूणम। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। मोक्ष मार्गस्य नेतारं वेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये। आपणे मोक्ष शास्त्र अथवा तत्त्वार्थ सूत्रना आधारे सम्यक दर्शन ज्ञान चारित्रनी चर्चा चाली रही छे। पहला अध्यायना माध्यमथी जो एमां अत्यार सुधी आपणे लास्ट क्लासमां बंध तत्व सुधी वात करी थी अने एमां पुण्य पापनुं थोड़ू बेजिक चर्चा थई थी। विशेष आपणे आजे करशुं अने आजे आपणे चोथुं सूत्र पूरू करवानी कोशिश करशुं। જો એક બે પ્રાથમિક ભૂમિકાના પોઈન્ટ જે પહેલા આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ ફ્લોમાં અને આ જ મોક્ષ માર્ગના એકમાત્ર ઉપાય તરીકે એની ચર્ચા લગભગ બધા જ ગ્રંથમાં આવી રીતના જ આવે છે। એના ઘણા બધા એક્ઝામ્પલ્સ મેં આપ્યા હતા, ફરીથી હું એને રિપીટ કરું છું। જો જેવી રીતના આ મોક્ષશાસ્ત્ર ગ્રંથમાં શરૂઆતના અધિકાર સમ્યક દર્શન પર છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પર અને પાછળ સમ્યક ચારિત્ર પર છે, બરાબર। પછી રત્નકરણ શ્રાવકાચાર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એમાં સમ્યક દર્શન અને જ્ઞાનની ચર્ચા બહુ સંક્ષેપમાં છે આગળના એકાદ અધિકાર, અને સમ્યક ચારિત્રની ચર્ચા વિશેષ છે કેમ કે ચરણાનુયોગનો ગ્રંથ છે, છ ડાળામાં તો છે જ। અને જે આપણે અષ્ટબાહુળ છે એમાં પણ તમે જોયું હોય ક્રમ તો ક્રમમાં દર્શન બાહુળ, સૂત્ર બાહુળ અને પછી ચારિત્ર બાહુળ એવી રીતના ક્રમમાં આવે છે। તો એવી રીતના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ચર્ચા તો આપણને બધે જ મળે છે, બરાબર। ફરક ક્યાં પડે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગના આધારરૂપે જ્યાં વર્ણન કરે તો એ નિશ્ચયથી વર્ણન કરે છે કે વ્યવહારથી વર્ણન કરે છે, ભેદ રૂપે વર્ણન કરે છે કે સમરાઇઝ કરીને એક શુદ્ધાત્મા પર લઈ જાય છે એ અપેક્ષામાં બધે ફરક આવે છે। નહીં તો આપણે તમે બીજા ધર્મોમાં જુઓ તો એક જ ગ્રંથ છે ને બધે, કાં તો બાઇબલ છે કંઈક, કુરાન છે કે જે હોય, એક જ ગ્રંથ છે ને। અને આપણે તો આટલા બધા ગ્રંથો છે તો આટલા બધા ગ્રંથોની શું જરૂર પડી, મુનિરાજને આટલા જુદા જુદા ગ્રંથ લખવાની શું જરૂર પડી, કેમ કે જૈન ધર્મ અનેકાંતવાદ ધર્મ છે, વસ્તુનો અનેક રૂપે સ્વભાવ છે અને એનું વર્ણન કરવાની પદ્ધતિ પણ અનેક રૂપે છે, જેને ત્યાગવાદ કહેવાય છે। તો કોઈ એક અપેક્ષાએ એક ગ્રંથમાં વર્ણન કર્યું હોય, કોઈ બીજી અપેક્ષાએ બીજા ગ્રંથમાં વર્ણન કર્યું હોય, બરાબર। તો આપણે હવે માનવું છું કે આ અપેક્ષા માનવી કે આ જે મોક્ષ માર્ગ છે ને, મોક્ષ માર્ગ એક આખી જર્ની રૂપે છે, એ જર્ની રૂપે જે એકદમ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એને પહેલા તો ધર્મના માર્ગમાં લાવીને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરાવીને મુનિ દશા આદિ પ્રાપ્ત કરાવીને મોક્ષ સુધી લઈ જવાના છે। તો બધું તો એક અપેક્ષા નહીં કહી શકાય ને, તો જે જીવ જે ભૂમિકામાં ઉભો છે એને એ ભૂમિકા અનુસાર ઉપદેશ આપવાની જે પદ્ધતિ છે એને ત્યાગવાદ કહેવાય, ચાલ આવે। તો એ રીતે આપણે આ જીના ધર્મમાં ચર્ચા છે। હવે એમાં જે તત્વાર્થ સૂત્ર ગ્રંથ છે એ કઈ જાતનો ગ્રંથ છે, એટલે કઈ શૈલીનો ગ્રંથ છે, પર્યાય વાંચી તો ન કહી શકાય પણ એ પર્યાય નયની મુખ્યતાથી વર્ણન કરનારો આગમનો ગ્રંથ છે, ખ્યાલ આવ્યો ને। જેમાં વિશ્વમાં કેટલા દ્રવ્ય છે, કેટલા તત્વ છે, એના ભેદ પ્રભેદ કેટલા છે, એનું શું સ્વરૂપ જોવામાં આવે છે એ આપણી સમક્ષ મૂકવામાં આવે છે. જેવી રીતના આપણે મેપ પર જોઈએ તો બધા દેશ, એના રાજ્ય, એના શહેર બધું આપણને જોવામાં આવે છે. એમાંથી પછી જો હું આમાં રહું છું, આ શહેરમાં રહું છું, આ કરું છું, એ પર્સનલાઇઝેશન જ્યાં કરવામાં આવે એને અધ્યાત્મના ગ્રંથ કહેવાય. ખ્યાલ આવ્યો છે ને? તો આપણે આગળના ગ્રંથની ચર્ચા કરીએ છીએ. અધ્યાત્મના ગ્રંથો પણ જે પંચ પરમાગમ આદિ જે છે એ અધ્યાત્મના ગ્રંથો છે. એમાં વિસ્તારથી જે શુદ્ધાત્મા આદિનું વર્ણન કરવામાં આવે છે તો એ એમ કે પરમ નિશ્ચય, પરમ આદર્શ કરવા યોગ્ય છે. પણ એની પહેલા આ દૈવિક નહીં જાણતા હોઈએ તો એનો આશ્રય કેવી રીતના છે? સમયસારમાં આવે છે ને 49:55 શું આવે છે? ત્યાં 29 બોલ આવે છે ને, ત્યાં ગુણસ્થાનાથી જીવના ભાવો નથી. એ કોના છે? પૂજ્જલના છે. તો પહેલા તો ગુણસ્થાન ખબર હોવી જોઈએ, જીવ પૂજ્જલ ખબર હોવા જોઈએ, અને હવે નથીનો શું મતલબ, એને કેવી રીતના ઇન્ટરપ્રેટ કરવું એ ખબર હોવી જોઈએ. એટલે આ જે આપણે કહીએ ને પાઠશાળાનો પાઠ્યક્રમ છે, એકવાર પાઠશાળા ભણી હોય તો પછી જે આપણને મૂળ શાસ્ત્ર છે એ આપણને વધારે ઇઝીલી એની અપેક્ષા સમજાય. જો આટલી ભૂમિકા બાંધીને આપણે જે પહેલા 4 સૂત્ર નો સ્વાધ્યાય કર્યો એને આપણે પહેલા સંસ્કૃતમાં પાઠ કરશું, બધા સાથે વાંચશું. જો પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ, માર્ગ હ એ જે બે ડોટ છે એમાં હ નો સાઉન્ડ આવવો જોઈએ, આખો હ નહીં, ખાલી હ નો સાઉન્ડ પાછળ. ચાલો સેકન્ડ સૂત્ર, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. હવે આ નીચે મ ની નીચે લાઈન છે એનો શું મતલબ? હાફ મ છે, અડધો મ છે, આખો મ નથી પણ એ અડધો છે, બરાબર. જો થર્ડ સૂત્ર, તન નિસર્ગાદ અધિગમા દ્વા. આ શબ્દ આખો એક છે ને, પણ જયારે વાંચતી વખતે બી આપણે ક્યાં બ્રેક પાડવા એ આપણને થોડી આદત પાડવી પડે, બરાબર. હવે એને તમે તત નિસર્ગાદ અધિગમા દ્વા એમ તોડી તોડીને પણ વાંચી શકો, પણ એમ પછી આખા એક શબ્દનો ભાવ ન આવે. ચલો આગળ ફોર્થ સૂત્ર, જીવા જીવાત્ર બંધ કંવર નિર્જરા મોક્ષા તત્વ. એનો અર્થ શું છે? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ એ 7 તત્વ છે. જો આપણે હવે આની પરિભાષાઓ શરૂ કરી હતી, જે 4 તત્વની વાંચી પરિભાષા એને રિપીટ કરી. પહેલા જીવ કોને કહે છે? જે જ્ઞાતા છે, જ્ઞાન સ્વભાવ છે, પરથી ભિન્ન છે અને ત્રિકાળ સ્થાયી છે એને જીવ કહે છે, બરાબર. આ તત્વાર્થ સૂત્રની પરિભાષા છે આ સૂત્રની. બાકી આપણે તો જે જાણતા આવ્યા છે શું છે? કે જે જાણે છે, દેખે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અથવા જ્ઞાન સ્વરૂપ સ્વભાવી આત્માને જીવ તત્વ કહે છે, બરાબર. હવે એ જીવની અંદર બીજા કયા કયા પોઈન્ટ એ લીધા છે? જો આ એક પેલા બ્રોડ એક પ્રાથમિક ભૂમિકામાં એક આગમની અપેક્ષા એ પુણ્ય પાપના ભાવે પણ લઈ લીધા છે. જો શું કે છે? જબ વહ પર નિમિત્તે શુભ અવલંબન કે યુક્ત હોતા હૈ તો ઉસે શુભ ભાવ યા પુણ્ય કહે છે. આ શુભ ભાવ ને પુણ્યમાં શું ફરક કોઈને ખબર છે? કે આપણે કહીએ ને શુભ અશુભ ભાવ અને પુણ્ય ને પાપ એમાં શું ફરક? બહુ સરસ. જો શુભ અશુભ ભાવ એ જીવના ભાવ છે અને પુણ્ય પાપ એ ખરેખર તો કર્મ છે. જીવના ભાવને ખરેખર પુણ્ય પાપ કહેવાતા નથી, પણ કર્મનો ઉપચાર આપીને પછી જીવના ભાવને પણ આ પુણ્ય ભાવ છે અને આ પાપ ભાવ છે એવું ઇનડાયરેક્ટ કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવ્યો? એક નિમિત્તનો આરોપ આપીને જીવના ભાવોમાં પુણ્ય ને પાપ કહેવાની પદ્ધતિ, પણ બાકી જીવના ખરેખર ભાવને શુભ અશુભ ભાવ કહેવાય અને એનાથી બંધાતા કર્મ પ્રકૃતિમાં પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ એવા ભેદ પડે. ચાલો આગળ. હવે પાપમાં શું છે? कि वह जब अशुभ अवलंबन से युक्त होता है तो वो अशुभ भाव पाप होता है। एक शुभ अवलंबन में अशुभ अवलंबन अपने पाचन पुण्य पाप में जोड़ते हैं, और जब स्व अवलंबन लेता है होता है तो वह शुद्ध भाव होता है। जारे पोताना आत्मा नु जो अवलंबन ले तो इन्हें शुद्ध भाव है। जो एक आम मुख्य तत्व है कि पुण्य और पाप ये देव पर अवलंबन है। ये देव केवा है कि पर निमित्त की थता भाव है। જ્યારે પણ જીવના ભાવ પોતાના આત્માને છોડીને કોઈ પણ પર પદાર્થ તરફ જાય તો એને રાગ દ્વેષ ભાવ થયા વગર રહેવાનો। હવે જો એ શુભ અવલંબન એટલે કે શુભ ભાવથી થતા હોય, એટલે કે શુભ અવલંબન એટલે એને સારા અપેક્ષાથી સારી ઇન્ટેન્શનથી થતા હોય તો શુભ ભાવ કહેવાય, ખરાબ ઇન્ટેન્શનથી થતા હોય તો અશુભ ભાવ કહેવાય। ચાલો આ તો આપણે જીવની વાત આગળ જઈએ। અજીવ તત્વ કોને કહે છે? પૂજલ ને અજીવ કહે છે, બરાબર છે? ખોટું ખોટું। કેમ કે અજીવ એટલે જીવ ને છોડીને બધા જ પાંચ દ્રવ્ય ને અજીવ કહે છે। તો જો અહિયાં જીતને ચેતના જ્ઞાતૃત્વ નહીં હૈ એસે દ્રવ્ય પાંચ હૈ, ઉનમે ધર્મ અધર્મ આકાશ ઓર કાલ યે તો અરૂપી હૈ, ઓર પૂજલ રૂપી દ્રવ્ય હૈ, ઓર યે સબ મિલા કે અજીવ હોતે હૈ। आत्मा इनसे अनंत आत्मा भी एक दूसरे से अत्यंत स्वतंत्र है। अगर आपने लास्ट क्लास में तुमने ख्याल में तो जीवन अजीव तत्वों की बे प्राण परिभाषा जुदी जुदी करी थी, कोई नहीं याद से? सूक्ष्मता से लेकर सूक्ष्मता तरफ, कोई नहीं याद से? जो पहला तो जो आपने पाठशाला में लाए हो एवरीबडी टू ब्रिंग नोटबुक, નોટબુક લાવીને લખતો નહીં તો ઉતરશે કેવી રીતના? અથવા તો તમે મને ક્લેમ કરો એવો કે ભાઈ મારો ઉપયોગ એટલો સ્ટ્રોંગ છે કે હું અકલંક આચાર્યની જેમ એક વાર સાંભળીને જિંદગીભર યાદ રાખી શકું છું, કોણ એવો ક્લેમ કરી શકે છે? આ પૂજા કરો, અને જો ન કરી શકતા હો તો કાલથી મને નોટબુક જોશે। બીજી વસ્તુ, જેવી રીતના સમયદાર આદિ અથવા ગુરુદેવજીના પ્રવચન આદિ ભાવવાહી છે અને એમાં એક કલાક સાંભળીને પણ એક વસ્તુ મુખ્યતા લેવાની છે કે પોતાના આત્મામાં લીન થવાનું, આમાં એવું નથી। આમાં તો એક કલાકમાં 50 જુદા જુદા પોઈન્ટ આવશે અને તમે કેટલા યાદ રાખશો? જો જે ગ્રંથ જેવી રીતના ભણાતો હોય એવી રીતના ભણવો પડશે। આપણને પાઠશાળા છે તો પાઠશાળાની જેમ ભણવું પડશે, નહીં તો આ બધી સૂક્ષ્મતા યાદ નહીં રહે તો સમજણમાં કેવી રીતે ઉતરશે? તો એટલું તો આપણી એફર્ટ સામેથી હોવી જોઈએ। ચાલો હવે આપણે ત્રણ જુદી જુદી પરિભાષા જોઈ લીધી, જીવ અને અજીવ। આજો આ તમને ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે કે હમણાં જ અમારે નીચે પાઠશાળાની ચર્ચા થતી હતી કે પાઠશાળામાં ટીચરને કેટલો ફાયદો થાય અને સ્ટુડન્ટને કેટલો ફાયદો થાય। ઘણા બધા ટીચર્સ હતા અમારા અહીંયા, અમે લોકો એમ દેખા હતા। આ એક કલાક પ્રિપેર કરવા માટે અમે 4 કલાક પ્રિપેર કરીને આવીએ તો 1 કલાક અમે કઈ કહી શકીએ? એના માટે અમે 4 જુદા જુદા ગ્રંથો વાંચીને આવીએ તો દરેક ગ્રંથમાં 2 પોઈન્ટ આવે છે, અમુક રેફરન્સ લઈને આવે કે જો આમાં આ આવ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ, તો એનાથી અમને વધારે ફાયદો થાય। આ પાઠશાળાનો પર્પઝ શું છે? કે ભાઈ આપણું ભવિષ્ય જનરેશન, આપણા છોકરાઓ શિક્ષિત થાય અને પછી આગળ વધે એ તો છે, પણ એની પહેલા અમારા ટીચરનું મેઇન પર્પઝ છે એટલે કે અમારું કલ્યાણ થાય અને એ અમારું આનાથી થાય છે। ખ્યાલ આવે છે કે કેમ કે આ ભણવા માટે અમારી ઉપયોગની સૂક્ષ્મતા કેટલી હોવી જોઈએ કે દરેક પોઈન્ટ આમાં ક્યાંથી કયો પ્રશ્ન આવશે અને એનો આપણને આન્સર આવડવો જોઈએ, અથવા એ સૂક્ષ્મ ન્યુઆન્સીસ આ ગ્રંથમાં શું છે, પેલા ગ્રંથમાં શું છે। જો આવી રીતના આપણો સ્વાધ્યાય નહીં હોય તો પછી આ જ તત્વ સાચું છે કેવી રીતના નિર્ણય કરશો? ખ્યાલ આવે ને? ગુરુદેવજી કે 2-4 કલાક સ્વાધ્યાય જોઈએ, જો આ પોઈન્ટ મને, હું ઘણી વાર વિચાર કરતો હોય એટલે મને ખ્યાલમાં આવે કે આપણે આવી ગુરુદેવજીનું પ્રવચન સાંભળીએ એનાથી શું ફાયદો થાય છે કે આપણા પરિણામ પડતા નથી. ખ્યાલ આવે? દૈનિક જીવનમાં આપણે જે એક વાર દૂરદર્શનનું પ્રવચન સાંભળીએ એનાથી પ્રેક્ટિકલી શું ફાયદો થાય? કેમ રાગની મંદતા થાય છે? ચલો એક કલાક માટે, એક કલાક માટે રાગની મંદતા થાય છે. બહાર જઈને તો પાછા રાગ તીવ્ર થઈ જાય, પણ એનાથી પણ વધારે જે આપણને સંસ્કાર પડ્યા ને, હવે એ સંસ્કાર ટકે છે. સમજો એક મહિનો ક્યાંય ગયા છે, હમણાં એક મહિનાની વાત થતી ને કે ભાઈ એક પ્રોજેક્ટ ક્યાંય લીધો છે, હવે હું બહુ બિઝી થઈ ગયો, એક મહિનો સ્વાધ્યાય નહીં કરી શકું. એ એક મહિનામાં થાય છે શું? પેલા સંસ્કાર પડતા જાય છે, એટલે ઉપયોગ વધારે ને વધારે બહાર જતો જાય છે. ચાલો ને, તમે આજે જેટલી જીવની ઉર્ધ્વતા અત્યારના હોય, ગુરુદેવશ્રીના પ્રવચન આદિ સાંભળીને પછી બેઠા હોય ત્યારે, અને એક મહિના પછી હવે તો બધું ભૂલાઈ ગયું હોય, તો એમાં બહુ ફરક પડે. પણ એ ઉપયોગ આપણને સંસ્કાર ટકાવી રાખવામાં કામ આવે. પણ જો ખરેખર આત્મકલ્યાણ કરવું હોય તો એનાથી વિશેષ પુરુષાર્થ જોશે. વિશેષ પુરુષાર્થમાં શું ખબર? સેલ્ફ રીડિંગ જોશે. ગુરુદેવજીના પ્રવચન આદિ સાંભળીને આપણું કર છે ને ફ્લેટ લાઈન છે, જો એ છોડી દેશું તો નીચે પડવા માંડશે. પણ ઉપર કેવી રીતના લઈ જવો? તો જે ગુરુદેવજીએ કહ્યું આપણને એ જ કાં તો ફરીથી રિપીટ કરવું, પોતે વાંચ્યું કે આચાર્ય ભગવાન શું કહે છે આપણને ગ્રંથમાં, અથવા ગુરુદેવજી વર્ડ ટુ વર્ડમાં કેટલાય પોઈન્ટ કહી ગયા હોય તો એને ફરીથી રિફર કરવું, અથવા તો કોઈ પણ અન્ય ગ્રંથ જાતે ખોલીને આદ્ય ઉપાંત સ્વયં વાંચવા. આનાથી જ આપણી તત્વની ક્લેરિટી વધે છે. ચાલ આવે છે કે નહીં? ચાલ, આપણે થોડા ડિસ્ટ્રેક્ટ થઈ ગયા, આવી જઈએ ફરીથી. આપણે સાત તત્વની, જીવજી તત્વની ત્રણ જુદી જુદી પરિભાષા જોઈએ. સૌથી સ્થૂળ રીતે જોઈએ તો કે જેટલા વિશ્વમાં જીવો છે બધા જીવ તત્વ, અને એના સિવાય પાંચ દ્રવ્ય છે અજીવ તત્વ, બરાબર? પણ વિશ્વના બધા જ જીવ કઈ મારું પ્રયોજન સાધવા માટે કાર્યકારી નથી. એટલે મારું પ્રયોજન કોનાથી સધાય છે? મારા જીવથી. તો સેકન્ડ પરિભાષા શું કીધી? કે હું મારો જીવ એ જીવ તત્વ, એને છોડીને વિશ્વના પાંચેય દ્રવ્ય અને બીજા બધા જીવો મારા માટે અજીવ, બરાબર? અચ્છા, હવે મારી સત્તાની અંદર પણ મારા દ્રવ્ય મૂળ પર્યાય છે કે નહીં, અને મારી સત્તામાં પણ મારા રાગ દ્વેષ આદિ અશુભ ભાવો થાય છે, એને જો મારી પાસે જ રાખી તો પછી અર્યન સિદ્ધ અવસ્થામાં પણ મારી પાસે રહેવા જોઈએ ને? તો ખરેખર તો એ પણ મારી સત્તામાં નથી. એટલે એને પણ કાઢીને જે જીવની દ્રવ્ય ગુણાત્મક એક શુદ્ધ સત્તા છે, એ જ હું જીવ, એના સિવાય મારા રાગાદી અશુભ ભાવો અથવા શુભાશુભ ભાવો અથવા સંવર નિદ્રા આદિ શુદ્ધ ભાવો બધાને જુદા પાડ્યા, અને ત્યાં બીજા પાંચ તત્વો ઉભા કરે. ચાલ આવ્યો કે નહીં? તો આ સૌથી સૂક્ષ્મ પરિભાષા કે ખરેખર દ્રષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા છે એ કયો જીવ? આ જીવ તત્વ, આ છેલ્લી પરિભાષા. એટલે આપણે કહીએ ને સાત તત્વોની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે. વાંચ્યું ને આગળ, સત્વાત શ્રદ્ધાનું સમ્યક દર્શન. તો કઈ કયા તત્વોની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય? સાત તત્વોની પરિભાષા તો વાંચી કે નહીં આપણે બધા? થઈ ગયું સમ્યક દર્શન. તમને શ્રદ્ધા છે કે નહીં કે ભાઈ જીવ છે? આપણને શ્રદ્ધા છે કે નહીં જીવ છે? કોઈ ગુજરી જાય તો આપણે કહીએ કે નહીં જીવ ભયો ગયો? તો એટલું તો બધા જ માને છે કે કોઈ પણ? આમ સપોઝ આપણે સિક્યોરિટી વાળા લેવા, એ બી માને છે કે નહીં કે જીવ છે? તો જીવની સત્તા તો બધા જ માને છે. પણ આ શુદ્ધ જીવ જે અર્યંત સિદ્ધ પરમાત્મા જેવા આત્માનો અનુભવ કરી રહ્યા છે, એવો જ શક્તિરૂપે આત્મા મારામાં છે, અને એનો આશ્રય લઈને હું એમાંથી સુખ પ્રગટ કરી શકું છું, એવી શ્રદ્ધા કેટલા જીવોને છે? તો ખરેખર આવી શ્રદ્ધા કે આમાંથી જ મને સુખ પ્રગટ થશે અને આ જ મારું સ્વરૂપ છે. હમણાં કીધું ને એક લાઈન નાની હોય ને એક બીજી મોટી કરો તો શું થાય? ચોથી લાઈન નાની થઈ જાય. આ મોટી લાઈન કઈ છે? કે આ જે શુદ્ધાત્મા છે એની મહિમા એટલી આવવી જોઈએ કે જગતના બધા જ વસ્તુ આપણને શીખી લાગે. ત્યારે જઈને જીવને આ તત્વાર્થ શ્રદ્ધાનું એટલે કે સમ્યક દર્શન થાય. તો જો આટલી આપણે ચર્ચા થઈ આ અજીવ તત્વ, હવે આગળ જઈએ આશ્રવ અને બંધ. આશ્રવ બંધ કોને કહે છે? કે જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો ઉત્પન્ન થવા તેને શું કહેવાય? ભાવ આશ્રવ કહે છે. જો જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો ઉત્પન્ન થવા તેને આશ્રવ કહે છે, અને એમાં જ જીવનું અટકી જવું એને બંધ કહે છે. આશ્રવ અને બંધમાં શું ફરક છે? કે પેલા મોહ રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થયા અને એમાં ને એમાં જ જીવ અટવાયેલો રહે તો એને બંધ કહે છે, બરાબર. હવે આશ્રવ અને બંધ વખતે બે બે ભેદ પાડ્યા, એક ભાવ અને એક દ્રવ્ય. ભાવ અને દ્રવ્ય, ભાવ કોને કહે છે? કે ત્યાં જે જીવના પરિણામ છે તેને ભાવ આશ્રવ ભાવ બંધ કહે છે. અને દ્રવ્ય કોને કહે છે? કે કર્મમાં જે પરિણામ થાય છે એના નિમિત્તે જીવના ભાવોનું નિમિત્ત પામીને કર્મમાં જે પરિવર્તન થાય છે તો એને દ્રવ્ય આશ્રવ દ્રવ્ય બંધ કહે છે. એટલે અહીંયા જોઈએ, વિકારી શુભાશુભ ભાવ જો અરૂપી અવસ્થા જીવને હોતી હૈ વો ભાવ આશ્રવ, ઓર નવીન કર્મ રચકણો કા આના તો દ્રવ્ય આશ્રવ હૈ. અને બંધ કોને કીધા? કે આત્મા કા અજ્ઞાન રાગ દ્વેષ પુણ્ય પાપ કે ભાવ મે રૂપ જાના તો ભાવ બંધ હૈ. એટલે કે મોહ રાગ દ્વેષ ભાવમાં અટકી ગયું તો ભાવ બંધ હૈ, ઓર ઉસકે નિમિત્તે પુજગલ કા સ્વયં કર્મ રૂપ બંધના તો દ્રવ્ય બંધ હૈ. પેલા જે કર્મ આવ્યા હતા હવે તે બંધાયા, જીવ સાથે એક ક્ષેત્રાનો રાગ રૂપે બંધાઈ ગયા તેને દ્રવ્ય બંધ કહે છે. હવે જો પુણ્ય પાપ, પુણ્ય પાપ દોનો આશ્રવ ઓર બંધ કે ઉપભેદ હૈ. નેક્સ્ટ આપણે પુણ્ય ભાવમાં આવે. હવે પુણ્ય ભાવ કોને કહે છે? આપણે પુણ્ય કોને કહીએ? એટલે એક્ઝામ્પલ તરીકે તો આપણે કદું બોલીએ દયા દાન, ને એ તો ઉદય આવે, પુણ્યનો ઉદય. અત્યારના બંધની વાત છે. આપણે કહીએ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ એ પુણ્ય છે. તો ખરેખર પુણ્યની ડેફિનેશન ક્યાં, બાઉન્ડરી કેવી રીતના ડ્રો કરવી, કયા ભાવ પુણ્ય ને કયા ભાવ પાપ? જેવી રીતના સમજો કોઈ ગરીબને જરૂરત છે અને તમે એને 5 રૂપિયા આપ્યા તો પુણ્ય કે પાપ? પુણ્ય, બરાબર. હવે એ 5 રૂપિયાની એને સિગરેટ લઈને પી તો પુણ્ય કે પાપ? તો પુણ્ય અને પાપ કેવી રીતના ડિફાઈન કરવા? જો એક પહેલા એક જંગલ આપણે રૂલ બનાવીએ કે સ્વયં પોતાના જીવની અથવા કોઈ અન્યની કઈ લાભ થવા માટે જીવના કરેલા ભાવ એને પુણ્ય કહેવામાં આવે. પોતાની અથવા કોઈ અન્યના લાભ માટે જીવના થયેલા ભાવ તેને પુણ્ય કહે છે. હવે દયા, આજે દાન ભક્તિ પૂજા, ચલો દાન નહીં સોરી, ભક્તિ પૂજા ભગવાનના દર્શન, હા જે શટ આવશ્યક આપણે કરીએ છીએ એ કોના માટે લાભ થાય છે? કે પોતાના માટે લાભ થાય છે. અથવા કોઈના પર દયા આવી, કોઈને દાન આપ્યું, એ કોના કોના માટે લાભદાયક છે? કોઈ પરજીવ માટે લાભ. હવે તમને શું લોજિકલ લાગે છે, કયું પુણ્ય ઊંચું હોવું જોઈએ? પોતાના લક્ષ્ય કરેલું પુણ્ય ઊંચું હોવું જોઈએ કે પરના લક્ષ્ય કરેલું પુણ્ય ઊંચું હોવું જોઈએ? જો શુદ્ધ ભાવની સામે કે એ બરાબર છે, આ તો પુણ્યની કેટેગરીમાં જ અત્યારે આપણે સમજવાની ટ્રાય કરીએ. સ્વલક્ષ્ય કરેલું જે ભાવ છે એ ઊંચું પુણ્ય છે. આપણને કેટલું કાઉન્ટર ઇન્ટ્યુટિવ લાગે, આજકાલના જે યંગસ્ટર્સ ને જે મેઇન સમાજ છે, સમાજમાં અત્યારના સોશિયલ એક્ટિવિટીને ધર્મ માનવામાં આવે છે. હવે સોશિયલ એક્ટિવિટીથી કોનો લાભ થાય, પોતાનો કે અન્યનો? અન્યનો લાભ. તો એનાથી પુણ્ય બંધાય કે નહીં? કે બંધાય. પાપની સામે કરવા યોગ્ય કે નહીં? કરવા યોગ્ય. પણ સ્વ લક્ષ્ય ની સામે કરવા યોગ્ય કે નહીં?
નથી કરવા.
સમજો આપણે ગરીબોને દાન આપીએ, કોઈ જે ભૂખ્યા હોય એને જમાડવું, સમૂહ ભોજન આપે. રસ્તા પર તમે ઘણી વાર જોયું હશે આમ, આપણે લંગર જેવું લાગે ને કે ભાઈ બધાને જમવાનું આપે, કોઈને કપડા દાન આપવા અથવા તો બીજું કાંઈ પણ ઔષધિ દાન આપવી. પાંજરાપોળાનું ધંધાવું મનુષ્ય શું કામ? તેલિયનો લાભ થાય એ રીતે પ્રાણીઓના સંરક્ષણ માટે બધી વ્યવસ્થા કરવી. એની જે શું કહેવાય હોસ્પિટલ, વેટરનરી હોસ્પિટલ એ બનાવડાવી, આ બધું પુણ્યનું કામ છે કે નહીં? પુણ્યનું કામ ખરું કે નહીં? હા, પુણ્યનું કામ તો છે, કરવા યોગ્ય ખરું કે નહીં? જો આ પ્રશ્ન જરૂરો છે, કરવા યોગ્ય ખરું કે નહીં? પેલા કોની સામે, કોની કમ્પેરિઝનમાં? અચ્છા ચલો હવે આગળ વધીએ. નથી સમજો, તમારી પાસે જીવનમાં એક કલાક જ હોય અને તમારી પાસે બે ઓપ્શન છે કે હું જાઉં એક હોસ્પિટલમાં થોડીક વોલેન્ટરી સર્વિસ આપું, અથવા એ એક કલાકમાં હું જાઉં અને ભગવાનની ભક્તિ કરું, તો કયું કરવું જોઈએ? કયું કરવું જોઈએ? ભગવાનની ભક્તિ કેમ કરવી જોઈએ? કેમ કે આ સ્વ લક્ષ્ય કહ્યું છે એમાં પોતાનો બેનિફિટ છે, જયારે ઓલામાં કોઈ બીજાનો ફળનો બેનિફિટ છે. અચ્છા, ઈ જ એક કલાકમાં હવે તમારી પાસે ઓપ્શન છે કે ભગવાનની ભક્તિ કરો અથવા સ્વાધ્યાય કરો, તો હવે શું કરવું જોઈએ? કેમ સ્વાધ્યાય કરવો જોઈએ? જો હું તો આ વસ્તુ સાચી મત માનતો, કેમ ખબર? હું સામે ક્વેશ્ચન કરું કે બાકીના 23 કલાકમાં શું કરો? એક કલાકમાં ભગવાનની ભક્તિની બદલે સ્વાધ્યાય કરવો જોઈએ એ તો ખરું, પણ બાકીના 23 કલાક શું શુદ્ધ ભાવમાં રહો છો? શુદ્ધ ભાવમાં નથી રહેતા તો કાં તો પુણ્યમાં રહો છો કે કાં પાપમાં રહો છો. એક કલાકને વધારીને પાપ પુણ્યનો સમય કેમ ન વધારી શકાય? પાપનો સમય કેમ ઓછો ન કરી શકાય? ખ્યાલ આવ્યો કે ને? એની મારે અહીંયા ક્યાં લાવવું છે કે જે પર જીવો તરફ લક્ષ્ય કરીને અથવા એના લાભાર્થે કરેલા જીવના ભાવોથી સ્વલક્ષ્ય કરેલા જીવના ભાવો એ વધારે ઊંચું પુણ્ય છે. એટલે તમે બહારથી અંદર સુધી આવતા જાઓ, બહારથી અંદર સુધી આ કેવી રીતના આવતા જાઓ કે સમજો તમે કોઈનું કોઈ દાન ધર્મ આદિ કર્યો, કોઈ પૈસા આગાડીને આપી દેવા અને પતી ગયા, જેવી રીતના ગરીબોને દાન આપી દીધું સિગ્નલ ઉપર, બરાબર એના જેવું, એ તો સૌથી સૂરમાં સૂર પુણ્ય છે. એમાં પુણ્ય છે કે નહીં ડાઉટફુલ છે, કેમ કે જો એ પર્સન હવે એને કેવી રીતના યુટિલાઇઝ કરશે એ જવાબદારી પણ આપણી આવે છે. ભલે આપણા ભાવ સારા હોય અને આપણે સારા ભાવથી દાન આપ્યું, પણ હવે એને મિસયુઝ કરે તો એનો દોષ આપણને લાગે જ છે. ખ્યાલ આવે છે? એની ચલો એ તો સાવ સૂર પુણ્ય છે. હવે એનાથી અંદર આવતા જાઓ થોડો થોડો કે જેવી રીતના પોતાનું કલ્યાણ કેવી રીતના થાય એના માટે ભગવાનના દર્શન કરવા અથવા ભગવાનની પૂજા ભક્તિ કરવી અથવા સ્વાધ્યાય કરવો, જે જે બોલતો જાઓ છો અંદર અંદર વધારે આવતા જાઓ, આનાથી વધારે વધારે ઊંચું ઊંચું પુણ્ય બનતા જાય. ખ્યાલ આવે? સ્વાધ્યાયથી પણ તત્વ વિચાર ચિંતનમાં વધારે ઊંચું પુણ્ય બની જાય. બોલો, કોઈને થાય કે એક ખૂણામાં બેઠા છે અને શાંતિથી બેઠા રહીને ચિંતન કરે છે, હવે એને શું પુણ્ય બંધાતું હશે? ખ્યાલ આવે? હવે જો એ જ કાઉન્ટર વસ્તુ કેવી છે, એ જ ખૂણામાં બેસીને જીવ અંદર પાપના ભાવ પણ કરી શકે છે, વિષય કચાઈના ભાવ કરી શકે છે. અરે આમ કેટલી સરસ વાનગી બનાવી હતી, અરે આ કેટલું સરસ આમ હતું તેમ હતું, એમ કરીને ખાવા પીવાનો વિચાર કરવા, કોઈ પણ પાંચ ઇન્દ્રિયના કોઈ પણ ભોગનો વિચાર કરવા, અને જીવ એ જ સ્થાનમાં કોઈ પણ ક્રિયા વગર બેસીને પાપ બાંધે છે. અને જયારે તત્વ ચિંતન કરે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ શું છે, આમ હું વિનાશ સ્વભાવી આત્મા છું કે નહીં, આ જ્ઞાનમાં શું અનુભવ થઈ રહ્યો છે, એવું ચિંતન કરીને પુણ્ય પણ ઊંચું બાંધે છે. જે જીવ પછી પાંચ લબ્ધિમાં આગળ વધે, જેમ જેમ આગળની લબ્ધિમાં વધતો જાય તો એમ પુણ્ય કેવું બંધાવવું જોઈએ, વધે કે ઘટે? અરે શુદ્ધ પર્યાય તરફ જાય છે તો પુણ્ય કેવી રીતના વધે? ઘટવું જોઈએ. પહેલા ઊંચા પુણ્યથી શરૂ કરે, પછી ઘટતું 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 ઝીરો સુધી પહોંચી જાય તો શુદ્ધ ભાવનો અનુભવ થાય, એવું હોવું જોઈએ ને. તો કેવી રીતના હોય છે, જેમ જેમ પોતાની વિશુદ્ધિ વધે, અને એ હજી તો વિકલ્પાત્મક અવસ્થામાં છે ને, અને વિકલ્પમાં ઊંચો ચડતો જાય, કરણ લબ્ધિમાં તો સૌથી વધારે પુણ્ય બંધાય, અને પછી સડનલી ઝીરો થઈને પોતાના આત્માનો અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આ પુણ્ય પાપની આપણે સાધારણ પરિભાષા, એટલે આપણે વધારે સૂક્ષ્મમાં જોયું, હવે સાધારણ પરિભાષા આપણે વાંચીએ. જો શું કહે છે, દયા દાન ભક્તિ પૂજા વ્રત ઇત્યાદિ જો શુભ ભાવ જીવ કે હોતે હૈ વહ અરૂપી વિકારી ભાવ હૈ વો ભાવ પુણ્ય, બરાબર. અને એની સામે જે પુણ્યરૂપી કર્મનું આવવું અને બંધાવવું એને દ્રવ્ય પુણ્ય કહેવાય. અચ્છા, કોઈને ખ્યાલ છે હવે આઠ કર્મમાં પુણ્ય કયા અને પાપ કયા? જો ઘાતી કર્મ ચાર છે ને, કયા છે? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, એ બધી પાપરૂપ પ્રકૃતિઓ છે. ચાર અજ્ઞાતી કયા? વેદની, આયુ, નામ, ગોત્ર. હવે જો વેદનીયમાં સાતા વેદનીય અને અસાતા છે, તેમાં સાતા વેદનીય પુણ્યરૂપ પ્રકૃતિ છે, અસાતા એ પાપરૂપ. આયુ, આયુમાં કઈ પુણ્યરૂપ કઈ પાપરૂપ? એ નરકાયુ છોડીને બાકીની ત્રણ પુણ્ય પ્રકૃતિ છે. તિર્યંચ આયુ પણ પુણ્ય પ્રકૃતિ એટલે છે કેમ કે એમાંથી જીવ છૂટીને નીકળવા નથી માંગતો. ચાલો, નામ કર્મમાં કઈ પુણ્યરૂપ પાપરૂપ? તો જે નામ કર્મ તો ઘણા 93 ભેદ છે, એમાં અમુક આખા પેકેજીસ છે કે આ બધી પુણ્યરૂપ અને આ બધી પાપરૂપ. અને ગોત્રમાં ઉચ્ચ ગોત્ર એ પુણ્ય પ્રકૃતિ છે, નીચ ગોત્ર એ પાપ પ્રકૃતિ. ચાલો આગળ આપણે પાપનું ડેફિનેશન વાંચી લઈએ. મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત ઇત્યાદિ સદ અશુભ ભાવ તો પાપ છે. ઉનકે નિમિત્તે જો જળ કર્મ કી શક્તિ સે પરમાણુઓ કા સમૂહ સ્વયં બનતા હૈ વો દ્રવ્ય પુણ્ય. પરમાર્થત વાસ્તવ મેં પુણ્ય ઓર પાપ આત્મા કા સ્વરૂપ નહીં હૈ. યહ આત્મા કી ક્ષણિક અવસ્થા મેં પર કે સંબંધ સે હોને વાલે વિકાર હૈ. આ દેવ કોણ છે? એ જીવના વિકારી ભાવ છે, એ શુદ્ધ જીવ નથી. જે શુદ્ધ જીવનું સ્વરૂપ હોય એવા નથી, શુદ્ધ પર્યાય રૂપ પણ નથી, અશુદ્ધ પર્યાય રૂપ છે. ચાલો આગળ વધતું, હવે સંવર નિર્જરા મોક્ષ ની ચર્ચા આપણે કરીએ. અત્યાર સુધી જીવે કેવા ભાવ કર્યા છે? કે કાં તો શુભ ભાવ કર્યા કે કાં અશુભ ભાવ કર્યા. કેમ કે દર સમયે અનાદિકાળથી દર સમયે પરલક્ષી ભાવ જ કર્યા છે. પરલક્ષી એટલે કે કોઈ પણ અન્ય પદાર્થને જોઈને એના તરફના ભાવ થવા, એને પરલક્ષી ભાવ કહેવાય. ત્યારે જીવે પોતાના આત્માને જોઈને ભાવ કર્યા જ નથી. જે સમયે જીવ પોતાના આત્માને જોયે, આત્માને જોયે છે કે આખો ઉપયોગ, આપણે જેટલું જ્ઞાન છે એ બધું અન્ય જગ્યાએથી ફોકસ હટીને પોતાના આત્મા તરફ આપણું ઉપયોગ જાય અને એમાં જીવ લીન થઈ જાય તો એને શુદ્ધો ઉપયોગ કહેવાય. આવો શુદ્ધો ઉપયોગ જેને અનાધિકારથી પહેલી વાર થાય તો એને સંવર કહેવાય. સંવર કોને કહેવાય? કે અન્ય પદાર્થથી પોતાના ઉપયોગનું, ઉપયોગ એટલે હવે આમાં ઉપયોગ એટલે કયો ગુણ લેશો? શ્રદ્ધા, જ્ઞાન કે ચારિત્ર. કે જો ત્રણેયનો કમ્બાઇન્ડ સ્થિતિ બને છે. જ્ઞાનમાં શું થાય છે કે જે પર પદાર્થનું જાણવું થતું હતું એ બંધ થઈને પોતાના આત્માનું જાણવું થાય છે. ચારિત્રમાં શું થાય છે કે જે લીનતા બહારમાં થતી હતી એની બદલે હવે એ આત્માને જાણવામાં લીન થાય છે. અને શ્રદ્ધામાં કે આ હું છું એવી દ્રઢ માન્યતા ત્યાં હવે બેસે છે. આ ત્રણેય નું કોમ્બિનેશન જયારે થાય સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી મોક્ષ માર્ગ, ત્રણ મળીને મોક્ષ માર્ગ થાય છે. તો એ ત્રણે મળીને જીવને આ શુદ્ધોપયોગ અથવા સંવર પ્રગટ થાય છે. પુણ્ય પાપ કે વિકારી ભાવો કો એટલે કે આશ્રવ કો આત્માથી શુદ્ધ ભાવ દ્વારા રોકના. જે સમયે જીવને અશુદ્ધ ભાવ થાય છે એ સમયે ઉપયોગ હવે બહાર તો નથી ને, એ સમયે જો ઉપયોગ બહાર નથી એનો શું મતલબ કે જ્ઞાનમાં હવે બીજું કઈ જણાતું જ નથી એટલા ટાઈમ માટે. એટલું બીજું કઈ જણાતું જ નથી તો હવે આપણી ઓફિસનું ને બધું ટેન્શન એ વખતે જણાય છે કે નહીં, ઘરનું આ કરવાનું છે આ કરવાનું આ વિકલ્પો હવે જણાય છે કે નહીં, એટલા સમય માટે બધા જ વિકલ્પ તૂટી જાય છે. બધા જ વિકલ્પ તૂટીને જીવનો ઉપયોગ એકદમ શાંત ભાવે પોતાના આત્મામાં એવો લીન થાય છે કે એને ત્યાંથી સુખ ઉત્પન્ન થાય. એટલે આ સંવર એ ખરેખર સુખ શાંતિરૂપ અવસ્થા છે. અત્યાર સુધી બહારમાં આપણે આતુરતા ભોગવી છે એનો તો પ્રત્યક્ષ અનુભવ છે જ ને આપણને. હવે એની સામે વિચાર પણ કરો, ભલે અનુભવ નથી કરી શકતા અત્યારમાં, પણ વિચાર કોઠે અનુમાન તો લગાવી શકો છો ને કે આવી અવસ્થા જે જીવની બને તેમાં સુખ અનુભવાશે કે નહીં, એ શાંતિ અનુભવાશે કે નહીં. તો એનાથી આપણને આ જૈન ધર્મની જીનવાણીની વાતો ઉપર શ્રદ્ધા બેસે છે કે નહીં. હવે જેમાં શ્રદ્ધા બેસે છે તો આપણને હજી વાંચવાનો ભાવ થાય છે, અરે હજી તો હજી વાંચું, જોઉં તો ખરા હજી શું કહે છે એના વિશે. અને એમ વાંચતા વાંચતા વધારે ને વધારે શ્રદ્ધા બેસતી જાય અને એના પર વિચાર ચિંતન કરતા કરતા જીવ આત્મામાં ડૂબી જાય. જો પુણ્ય પાપ કે વિકારી ભાવ આશ્રવ કો આત્મા કે શુદ્ધ ભાવ છે રોકના વો ભાવ સંભળ. હવે જયારે જીવને આવા શુદ્ધ ભાવ થાય છે તો એ સમયે કોઈ મોહ રાગ દ્વેષ ના ભાવ જ નથી, તો નવા કર્મ આવતા નથી, નવા કર્મ બંધાતા નથી. હવે નવા કર્મ આવીને બંધાતા નથી એને જ એમ કહેવાય છે કે નયે કર્મ કો રોકના, તદ અનુસાર નયે કર્મ કા આગમન રૂક જાય તો દ્રવ્ય ના. જે કર્મનો ઇનફ્લો અને આઉટફ્લો અનાધિકારથી કન્ટિન્યુઅસ ચાલુ છે, દર સમયે કર્મ બંધાય છે, દર સમયે ખરે છે. એક સમય પ્રબંધ એટલી ક્વોન્ટિટી કર્મ દર સમય આવે અને એટલા જ ખરી જાય અને સત્તામાં દેડ ગુણ હાનિ એવી રીતના કહેવાય. ભણશું આપણે ક્યારેક આવશે આમાં તો એટલા સત્તામાં ઓલવેઝ બનેલા બનેલા રહે કર્મ. નવા એટલા જ આવે જૂના એટલા ખરી જાય. હવે નવાને રોકી દીધા જૂના ફરવાનો તો ચાલુ જ છે. ઇનફેક્ટ એ જે અંતર્મુરત કાળ જેટલો આત્મામાં ઉપયોગ રહે તો એમાં અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા ગુણ શ્રેણી નિર્જરા થતી જાય. આને રોકી દીધા અહીંયાથી ખપતા જાય છે તો સત્તામાં ઘટ્યા કે નહીં, કર્મ ખપ્યા કે નહીં. કર્મ ખપાવવાનો એક જ ઈલાજ છે કે નવાને રોકો અને જૂનાને કાઢો. બાકી ગમે તેટલું પુણ્ય બાંધવાથી અહીંયા કર્મની સત્તા ઓછી થતી જ નથી, વધતી પણ નથી ઇન્સિડેન્ટલી, કેમ કે જેટલું નવું આવે એટલું અહીંયાથી ખરી જાય છે. એટલે એક સમય પ્રબંધ જે આવે ને તેમાં થોડું વેરિએશન થાય છે. પણ આપણે કર્યું શું કે જે પુણ્ય પાપનું બેલેન્સ હતું એ એક સમય પ્રબંધમાં એ ક્યારેક પુણ્ય તરફ ચિલ્ટ થયું, ક્યારેક પાપ તરફ ચિલ્ટ થયું. બરાબર, આપણા જે શુભ ભાવના પરિણામમાં આપણે જેટલો વખત રહીએ એટલી વખત પુણ્યની મેજોરિટી છે, પછી પાપની મેજોરિટી છે, ક્વોન્ટિટી તો એટલી જ આવે છે, એટલી જ આવે છે અને સામે એટલી ખરી જાય છે. ખરે હા, હવે એ એક સમય પ્રબંધમાં અનંત કર્મ પરમાણુ આવે. હવે અનંતમાં વેરિએશન થાય છે, ઓન એન એવરેજ તમે જુઓ તો એટલા જ આવે, એટલા જ ખરી જાય, એટલે કઈ બહુ ફરક પડતો જ નથી. ચાલ આવ્યો છે ને, જ્યાં સુધી જીવ પોતાના આત્મામાં લીન થઈને શુદ્ધ ભાવ પ્રગટ ન કરે ત્યાં સુધી આ કર્મના કોઠો એમને એમ જ રહે છે. હવે હા એમાં થોડાક અમુક ફરક પડે છે, જેવી રીતના અત્યારના સંઘની પંચેન્દ્રિયો હોય તો જે નવા બંધાય એ કોડા કોડી સાગરો ફમિયા બંધાય છે, 10, 50, 70 જે બધાના પોતપોતાના જે રેશિયો હોય એ પ્રમાણે, અને જીવ એકેન્દ્રિયમાં વયો જાય તો એ એટલા લાંબા નથી બંધાતા, એની બદલે સ્થિતિ બંધની વાત કરું, સ્થિતિ એટલી ઓછી થઈ જાય પણ જે જથ્થો જે છે તો એટલો જ રહે છે, જે ખાલી વધારે ફાસ્ટ આવીને વધારે ફાસ્ટ ફરી ગયા કે આવીને લાંબો વખત રહીને ખર્યા તો ફરક પડે, અહીંયા તો એટલો ટાઈમ રહે છે એટલે એટલી જ ક્વોન્ટિટી રહે છે, સોરી ટાઈમ નહીં ક્વોન્ટિટી તો એટલી જ રહે છે, એટલે ખરી રીતે જીવને અને કર્મને જુદા પાડવાની પદ્ધતિ શું તો એક જ ઈલાજ છે, જીવ સંવર પ્રગટ કરે, નવા કર્મ આવતા અટકે તો જૂના ફરે અને કર્મ અને જીવ જુદા પડે. જો આગળ વધીએ, નિર્જરા કોને કહેવાય છે, જે જીવે આ પોતાના આત્મામાં લીન થઈને જે શુદ્ધ ભાવ એકવાર પ્રગટ કર્યો એના જેવું છે કે જાણે એક આપણને અમૃત નો સ્વાદ એવો આવ્યો તો હવે વારંવાર એને ચાખવાનો ભાવ થાય કે નહીં, તો જે જીવને એક વાર એવો ભાવ આવ્યો એને એમ થાય છે કે વારંવાર હવે આત્મામાં લીન થાય અને વારંવાર એવો અનુભવ હું કરું, અને જેમ જેમ અનુભવ કરે છે એમ એમ એમને આત્માના અનુભવની ડેપ્થ ટાઈમ અને ક્લેરિટી વધતી જાય છે, એટલે એને એમ કહેવાય કે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. તો જો અખંડ આનંદ શુદ્ધ આત્મ સ્વભાવ કે લક્ષ્ય કે બલ છે સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ દ્વારા, આત્મામાં સ્થિરતાની વૃદ્ધિ દ્વારા આંશિક રૂપ છે શુદ્ધિની વૃદ્ધિ ઓર અશુદ્ધિ એટલે કે શુભાશુભ અવસ્થા કા આંશિક નાશ. જેમ જેમ શુદ્ધિ વધતી જાય એમ એમ જીવ એટલો ટાઈમ હવે બહારના ભાવોમાં નથી તો અશુદ્ધતાનો નાશ થતો જાય છે, તેને નિર્જરા કહે છે, સ્વભાવ નિર્જરા. અને એ જ ટાઈમે નેચરલી જેટલો ટાઈમ અંદર રહે છે તો એટલા કર્મ વધારે ને વધારે કરતા જાય છે, તો જે કર્મની ફરવાની સ્પીડ વધતી ગઈ એને દ્રવ્ય નિર્જરા કહેવાય છે. ઉસકા નિમિત્ત પાકળ જળ કર્મ કા અંશતઃ સ્થિર જાના તો દ્રવ્ય નિર્જરા છે, બરાબર. અને મોક્ષ ક્યારે જવાય કે હવે જીવ પોતાના આત્મામાં જ અનંત કાળ માટે લીન થઈ ગયો. સમજો આપણે ટીવી જોતા હોઈએ અથવા કોઈ આપણને એક્સપિરિયન્સ કર્યો હોય ને, આપણે બધા કર્યો હશે કે આમ જરાક સુવા જઈએ તો શરૂઆતમાં શું થાય કે આમ જરાક આમ એક ઝોકું આવે અને વળી કંઈક ખલેલ પહોંચે તો ઉઠી જાય, પછી શું થાય પછી વળી પાછું થોડુંક આમ ટ્રાય કરીએ એટલે વળી પાછું જરાક આમ એક ઝોકું હજી આવે. હવે એ જોકું પહેલાના જોકા કરતા વધારે ડીપ છે ને મોટું છે, આમ જરા ઊંઘ વધારે પ્રગાઢ થાય છે, વળી પાછા ઉઠી જઈએ પછી શું થાય એમ ટ્રાય કરતા 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 હવે સુઈ જાય, અને સુઈ જાય એટલે હવે બહારનું કાંઈ ખબર નથી, જીવ પોતાની જ દુનિયામાં હવે પહોંચી ગયો. આ અનુભવથી સિદ્ધ થાય છે કે નહીં, બસ એવો અનુભવ હવે પોતાના આત્મામાં લગાવો, એક વાર પોતાના આત્માનો અનુભવ થયો એટલે જાણે એને એ અમૃતનો સ્વાદ આવી ગયો. હવે જેમ જેમ એ ટ્રાય કરતો જાય છે એમ એમ એને અંદર સ્થિરતા વધતી જાય, એટ સમ પોઈન્ટ એને એવો ભાવ થાય ત્યારે હવે તો આમાં જ રહેવાનું મન થાય છે, ભલે રહી શકાતું નથી પણ મન એવું થાય છે તો બધી દુનિયાની જંજાળ છોડીને મુનિ દીક્ષા લઈને વયા જાય અને નિરંતર એમાં જ રહેવાનો પ્રયાસ કરે છે. બહારથી તો બહાર વાળા લોકોને દેખાય કે હા આગ લેવા ગયા અને અહીંયાથી આમ એરિયા સમિતિથી ચર્યા કરીને આમ કર્યું, એમને શું દેખાય છે કે અરે અંદર આત્મામાં સ્થિર થતો જાવ થતો જાવ ખ્યાલ, અને એમાં એ થતા 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 હવે પૂર્ણ રૂપે આત્મામાં એવા સ્થિર થઈ જાય કે હવે અનંતકાળ સુધી હવે બહાર જ નહીં આવે, બહાર દુનિયામાં શું ચાલે છે એમને કાંઈ પડી નથી, એને મોક્ષ કહેવાય છે. અને એવી અંદરથી એમને અંદરથી સુખનો અનુભવ થાય છે તો એ સાક્ષાત મોક્ષનો અનુભવ આનંદનો અનુભવ છે. જો અશુદ્ધ અવસ્થા કા સર્વતા સંપૂર્ણ નાશ હોકર આત્મા કી પૂર્ણ નિર્મલ પવિત્ર દશા કા પ્રગટ હોના તો ભાવ મળશે. અને એમાં કહ્યું હતું કે હવે જીવ પોતાના આત્મામાં એવો લીન થયો, નવા આવતા તો ટોટલી બંધ થઈ ગયા, અને જૂના હતા એનું શું થયું, એ ધીરે ધીરે કરીને પીડક થઈ જઈને બધા જ થઈ ગયા, એટલે ઝીરો થઈ ગયા. ઓર નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ કા સર્વથા નાશ, અભાવ હોના તો દ્રવ્ય મોક્ષ હૈ. આમ કરીને શું થયું કે જીવે અસાત તત્વના જ્ઞાન દ્વારા પોતે જીવ છે એ નક્કી કર્યું, કોનાથી છૂટવું છે એ પણ તો નક્કી કરવું પડશે કે નહીં, તો અજીવ પણ કમ્પલસરી છે કે નહીં. અચ્છા, હવે કયા ભાવોથી જીવ દુઃખી હતો, તો આશ્રવ બંધ કમ્પલસરી છે, અને કયા ભાવોથી સુખી થઈ શકશે, તો સંવર નિદ્રા કમ્પલસરી છે, અને ક્યાં પહોંચવું છે તો મોક્ષ કમ્પલસરી. આટલી સાત વસ્તુ જાણવાથી જીવનું જે મૂળભૂત પ્રયોજન છે સુખી થવાનું એ વધારે છે. જો એ ધ્યાન રાખજો, વિશ્વમાં જાણવા લાયક તો વસ્તુ ઘણી છે. જેવી રીતના આપણે જ બધા જેટલા પ્રોફેશનમાં છે, હવે હું કેમેસ્ટ્રીમાં છું તો કેટલું કેમેસ્ટ્રીનું નોલેજ જાણવા લાયક છે, સ્ટોક માર્કેટનું કેટલું જાણવા લાયક છે, ડાયમંડનું કેટલું જાણવા લાયક છે, ટેક્સટાઇલનું કેટલું જાણવા લાયક છે, આપણે સીએના પ્રોફેશનમાં કેટલા કલમો છે અને આ છે ને તે છે, પણ જીવને આત્મિક સુખ આમાંથી ક્યાંથી મળશે, ક્યાંયથી? તો જે આ બધું જાણે છે અને આત્માનું કાંઈ નથી જાણતો, તો બધું જાણવા છતાં એ મિથ્યા જ્ઞાની કહેવાય છે. અને જે તિર્યન કદાચ આટલો દેડકો હોય નાનો અથવા માછલી આવી હોય, એને વિશ્વના આ પદાર્થોનું કંઈ જ્ઞાન નથી, અને પોતાના આત્માનું એને જો જ્ઞાન છે તો એ સમય જ્ઞાની કહેવાય. મોક્ષનાથ પ્રકાશકમાં એક્ઝામ્પલ આપ્યું કે રસ્તીને સાપ જાણે, પણ જો પોતાના આત્માને જાણતો હોય તો સમય જ્ઞાન, ખોટું જાણે છે તો એ સમય જ્ઞાન, અને રસ્તીને રસ્તી જ જાણે પણ પોતાના આત્માને નથી જાણતો તો મિથ્યા અજ્ઞાની. તો તમે કોઈ આર્ગ્યુમેન્ટ પૂછ્યું, શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, અરે તમે કહો છો જ્ઞાની ને અજ્ઞાની કોના એંગલથી કે આત્માને જાણે છે કે નહીં એ એંગલ, ચલો માઇનો, પણ કમ સે કમ રસ્તીના જ્ઞાન વિશે તો પેલા ને તમને જ્ઞાની કહો કે જેને સાચું કીધું, રસ્તીના જ્ઞાન વિશે એને કમ સે કમ એ પર્પઝ માટે તો એને તમને જ્ઞાની કહો. તો ત્યાં જવાબ શું આપ્યો કે ભાઈ વિશ્વમાં તો આવી રીતના જ્ઞાન ઘણું છે, અને બધા જ્ઞાનમાં જો સમ્યક જ્ઞાની નિત્ય જ્ઞાની ભેદ કરવા માંડીએ તો એનાથી જીવનું કાંઈ પ્રયોજન સજાતું નથી. તમે એને સમ્યક જ્ઞાની કહો તો કહો, પણ એનાથી કોઈ પ્રયોજન સજાતું નથી. એટલે જીવના પ્રયોજન સાધવા માટે જે જાણવા લાયક વસ્તુ છે એ બસ આટલી સાત તત્વ છે. વિશ્વનું જેટલું પણ જ્ઞાન હોય એ બધું જ્ઞાન કાંઈ કાર્યકારી નથી, અને આ સાત તત્વોને જે જાણી લે છે તો એને એટલું જ કામ પોતાનું પ્રયોજન સાધવા માટે કાર્યકારી છે. જો આમાં આપણો એકાદ પોઈન્ટ હજી રહી ગયો, આ રેફરન્સ હું એટલે આવ્યો હતો કે આ તત્વ સાત જ કેમ છે ઈ, અને બીજું કે આ પાછળ તત્વમ એ સિંગ્યુલર લગાવ્યું તો એનો શું મતલબ, આ બે પોઈન્ટ આપણા આજે ચર્ચા કરવાના રહી ગયા. આજનો ટાઈમ પૂરો થયો, નેક્સ્ટ ટાઈમ એને પૂરું કરશું. જપો દિન રે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા દે. જો એક પોઈન્ટ હજી રહી ગયો, આપણે અનુક્રમણિકામાં એક પરિશિષ્ટ હોમવર્ક તરીકે આપ્યું હતું વાંચવા માટે. કોઈને યાદ છે કયા કયા પરિશિષ્ટ આપ્યા હતા વાંચવા માટે? ચાર, અને હા ચલો ચોથું આપ્યું હતું બહુ સરસ, અને બીજું કયું આપ્યું હતું હોમવર્ક તરીકે વાંચવા? હા બહુ સરસ, પરિશિષ્ટ એકમાં સબ ટોપિક 1-7 કેટલા લોકોએ વાંચ્યું છે? હાથ ઉપયોગ કરે. જો હવે હું થોડું એને એક્સટેન્ડ કરું છું, એને પ્લીઝ વાંચજો. પરિશિષ્ટ નંબર 4 અને પરિશિષ્ટ નંબર 1 1-11 સુધી, પહેલાથી 11 સુધી, આમાં સમ્યક દર્શનમાં જ વ્યવહાર સમ્યક દર્શન શું છે, નિશ્ચય સમ્યક દર્શન શું છે એની વ્યાખ્યા અને એની સાથે એના સંબંધમાં અમુક પ્રશ્નોત્તરી છે. એ આપણા આજના ટોપિકને બહુ રિલેટ થાય છે. એટલે તમે પરિશિષ્ટ 1-11 અને પરિશિષ્ટ 14 આટલી 2 વસ્તુ વાંચજો. બોલો, જીનવાણી માર્ગનો જય.